આજે શ્રી સાંઈ વચનામૃતમાં આપણે ભક્તિ ઉપર જોઈશું. ભક્તિ ભાવ ઈશ્વર માટે હોય, પોતાના ઈષ્ટદેવ માટે હોય, પરંતુ ભક્તિ ભાવમાં સંકુચિતતા છોડી સર્વ માટે દયાભાવ પ્રેમ ભાવ હોવો જોઈએ. લોકો ગુરુનો આદર કરે, ગુરુ પ્રત્યે પ્રેમ રાખે, પરંતુ સાચી ભક્તિનું ચિહ્ન તો એ ગણાય કે ગુરુ અને ઈશ્વરના આદેશનું પાલન કરે. જો ગુરુ કે ઈશ્વરના ઉપદેશનું પાલન ન થાય તો એ ભક્તિ અધૂરી ગણાય. માણસ ઘણીવાર કહે છે અમો રોજ ગીતાનો પાઠ કરીએ છીએ, કોઈ કહે અમો એ ગીતા તો કંઠસ્થ કરી, પરંતુ સાચી રીત તો ગીતાના એક પણ ઉપદેશનું પાલન એ વધુ જરૂરી છે. ગુરુ અને ઈશ્વરના ઉપદેશનું પાલન ન થાય તો ત્યાં ભક્તિ કેવી? ભક્તિ તો તમારા કાર્યને પવિત્ર બનાવે. જો માણસ સાચું સુખ શોધતા હોય તો મનને પવિત્ર વિચારોથી ભરેલું રાખવું અને હૃદયમાં હંમેશા શુભ ભાવના રાખવી. સારા વિચારો શુભ કાર્યથી હૃદય નિર્મળ અને પવિત્ર બને છે. ઈશ્વરની ભક્તિ કરવી, પ્રભુ પ્રત્યે પ્રેમ રાખવો અને માણસ પ્રત્યે નફરત કરવી, અગર તેઓનો અનાદર કરવો, એ સાચા ભક્તની નિશાની ન કહેવાય. ઘણા ભક્તો તો ભક્તિમાં એવા લીન બની શરણાગત થયા હોય એવા ઘણા ભક્તો થઈ ગયા. બલિરાજાની શરણાગતિ જોઈશું. બલિરાજાએ ખુલ્લા હાથે વામનદેવને કહી દીધું, પ્રભુ તમારા માટે મારી સારી સંપત્તિ અને મારી જાતને પણ અર્પણ કરી શકો, હું તમારું શરણું સ્વીકારું છું, તમારી કોઈ પણ ઈચ્છા હશે તે હું પૂર્ણ કરીશ. એમ કહી વામનદેવની પાદ પૂજા કરી તે પણ એમના માથા ઉપર પાણી છાંટ્યું. એમના ગુરુ શુક્રાચાર્યને ખબર હતી કે વામન એ વિષ્ણુ ભગવાનના અવતાર છે. તેઓ બલિરાજાને ચેતવણી આપી કે તમો તમારા વચનમાંથી મુક્ત થાવ. ત્યારે બલિરાજા કહે, જ્યારે પ્રભુ જ હાથ ફેલાવી મારી પાસે ભેટ માંગી રહ્યા હોય એ તો મારું સૌભાગ્ય કહેવાય, અને તે માટે હું કંઈ પણ આપવા તૈયાર છું. અને એમણે એમની જાત સુદ્ધા વામનદેવને અર્પી દીધી. હવે મીરા રાણી જોઈશું. શ્રી કૃષ્ણનું નામ અને ભક્તિ એના માટે સર્વસ્વ હતું. તે રાત દિન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન રહેતી. એમના પતિ રાણાને લાગ્યું કે મીરા હવે એની મર્યાદા છોડી વર્તી રહી છે. તેણે તેને મંદિરમાંથી કાઢી મૂકી. ત્યારે મીરાએ તુલસીદાસને પત્ર લખ્યો, તેણે આવા સંજોગોમાં શું કરવું જોઈએ. તેણે પત્રમાં જણાવ્યું હતું, મારા જીવનમાં કૃષ્ણ સિવાય બીજી કોઈ મહત્વની ચીજ નથી, તે કૃષ્ણ વિના જીવી શકે એમ છે જ નહીં. તો આવી સ્થિતિમાં તેણે રાણાને ત્યજવા કે કૃષ્ણને ત્યજવા? તુલસીદાસે તેના ઉત્તરમાં જવાબ આપ્યો, માતા જો મારી દ્રષ્ટિએ આ વિશ્વમાં ઈશ્વર સિવાય કોઈ પણ ચીજ મહત્વની નથી. જગતમાં જો સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય તો ઈશ્વર જ છે. તો ઈશ્વરના માર્ગે ચાલવું એમાં જ માનવનું પરમ કલ્યાણ રહ્યું છે. પતિ તો આ જન્મ પૂરતા જ છે, જ્યારે ઈશ્વર તો માણસનો સદાનો સાથી છે. પતિ તો આજે સાથે છે, કાલે ન પણ હોય, પરંતુ ઈશ્વર તો માણસના જન્મ પહેલા સાથે હોય છે અને મૃત્યુ પછી પણ સાથે જ હોય છે. સંસારમાં સૌ સગા સ્નેહીઓ તો ઋણાનું બંધ ભેગા થાય છે અને તેમાં સ્વાર્થના છાતણા પણ છુપાયેલા હોય છે, પરંતુ જગતમાં તમારો સાચો સાથી, સાચો હિતેચ્છુ કહો તો ઈશ્વર સિવાય બીજું કોઈ નથી. આ તો સત્ય છે. પતિ જીવતો હોય ત્યાં સુધી એની સેવા કરવાની હોય, પરંતુ જ્યારે એ જ તમને છોડવાની વાત કરે તો પછી ઈશ્વર ખાતર એને છોડવામાં કાંઈ ખોટું ન કહેવાય. પછી મીરામાં હિંમત આવી ગઈ. તે વિચારે છે, આ સંસાર સાગરમાં મને કૃષ્ણ નામનું અણમોલ મોતી મળ્યું છે. હવે તો મારા જીવતા જોખમે પણ હું એ મોતીનું જતન કરીશ. આમ વિચારી મીરા મેવાડને ત્યજી દે છે અને કૃષ્ણ દીવાની મીરાનો ભક્તિ માર્ગ મોકળો બને છે અને કૃષ્ણની ભક્તિમાં લીન બની શ્રી કૃષ્ણમાં લીન થાય છે. હવે વિભીષણની રામ ભક્તિ વિશે જોઈશું. જ્યારે લંકામાં શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે વિભીષણ રામની શરણમાં આવી ગયા અને શ્રીરામનું શરણ સ્વીકારી લીધું. રામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. પ્રથમ બે દિવસમાં રામે રાવણના કેટલાય રાક્ષસનો સંહાર કર્યો અને યુદ્ધના ત્રીજે દિવસે એક મહાન યુદ્ધ રામ અને લક્ષ્મણ સાથે લડવા માટે ઊભો છે ત્યારે વિભીષણ શ્રીરામને ચેતવે છે, જો તમો આ યોદ્ધાને હરાવશો તો લંકા તમારી છે એમ સમજી જાઓ. વિભીષણ આગળ બોલ્યા, આ યુદ્ધ સામાન્ય યુદ્ધ નથી, એ તો રાવણ કરતા પણ વધુ શક્તિશાળી છે, માટે તમારા પૂરા શૌર્યથી લડી એને પરાજિત કરજો. રામ આ રાક્ષસ સામે આખો દિવસ લડ્યા પરંતુ એને પરાજિત ન કરી શક્યા. ત્યારે રામ તે દિવસની લડાઈ બંધ કરાવવાની તૈયારીમાં હતા ત્યારે વિભીષણે એમને ઉત્સાહિત કરતા કહ્યું, તમે હજી પૂર્ણ શક્તિ લગાવી યુદ્ધ ચાલુ જ રાખો અને દુશ્મનનો નાશ કરો, હું તમને અંતરથી ચાહું છું, આ દિવસની તક ગુમાવશો નહીં. અંતે શ્રી રામે આ યોદ્ધાને મારી નાખ્યો. તે ક્ષણે વિભીષણ પણ જમીન ઉપર ધડી પડ્યા, તેને પણ મૂર્છા આવી ગઈ. થોડી વાર પછી વિભીષણ શ્રીરામનું નામ લઈ બેઠા થયા અને કહેવા લાગ્યા, મારી નબળાઈ માટે મને માફ કરો. શ્રીરામ પૂછવા લાગ્યા, પરંતુ તમે શા માટે બેભાન થઈ ગયા? ત્યારે વિભીષણ કહે છે, મારી શરીરની આસક્તિના કારણે મારામાં નબળાઈ આવી ગઈ. પિતા તરીકે મારી નબળાઈના કારણે મારી આ દશા થઈ. રામ, આ શક્તિશાળી યોદ્ધો બીજો કોઈ નહીં, મારો જ છોકરો હતો. શ્રીરામ કહે, તો હવે આ શા માટે કર્યું? મને લડાઈની શરૂઆતમાં જ કેમ ના કહ્યું કે આ યોદ્ધો તમારો દીકરો છે? ત્યારે વિભીષણ કહે, જ્યારે દુશ્મનનો સામનો કરવાનો હોય ત્યારે રણ મેદાનમાં સપણનું ધ્યાન ન અપાય. જ્યારે તમારી સામે કોઈ શસ્ત્ર ઉઠાવે ત્યારે સપણનો ખ્યાલ ન રખાય. અને આ તો મારા પ્રભુ શ્રીરામ સાથે લડવાનો તમારે સપણનો વિચાર કેમ કરવો? હું તો તમારો સેવક છું, સેવકનો ધર્મ સ્વામીનું હિત છે, હું તો તમને શરણાગત છું, માટે તો તમારી જીત માટે જ ભાવના રાખવાની હોય તો આ નસવન શરીરની ચિંતા ન કરવી. આમ વિભીષણની શરણાગતિ કેવી ભવ્ય કહેવાય કે પોતાના પ્રભુ સાથે લડતા પોતાના દીકરાનું બલિદાન વિશે પણ ન વિચાર્યું. કેવો શરણાગત ભક્ત ધન્ય છે એવીની ભક્તિને આવા હોય છે સાચા ભક્તો. જય સાઈરામ.